समय सार भगवान कुंदकुंदाचार्य रचित द्रव्यानुयोग नो सर्वोत्तम ग्रंथ अने सर्वश्रेष्ठ टीका आत्मख्याति अपने सातमी गाथा नो स्वाध्याय करी रह्या छीए। सातमी गाथा नो गाथार्थ कर्यो छे अने टीका पण आपणे करी छे। मूल गाथा में ये बात छे कि ज्ञानी ने आत्मज्ञानी महापुरुष की बात कही छे कि वा ज्ञानी ने जे पोते पोताना स्वरूप में रहे छे एवा ज्ञानी ने चारित्र दर्शन ज्ञान ए त्रण भाव व्यवहार थी कहेवामां आवे छे। निश्चय थी तो ये ज्ञान पण नथी चारित्र पण नथी दर्शन पण नथी अने ज्ञानी तो एक शुद्ध ज्ञायक ज छे जे पोताना स्वरूप में स्थिर थया छे एवा महापुरुष नी वात छे। एवा ज्ञानी ने तो बीजू कई छे ज नहीं बीजो कोई भाव ज नथी ए तो मात्र ज्ञायक ज छे। ए जगतना बधा ज पदार्थों ने जाणनारा अने पोताना स्वरूप में स्थिर थया छे त्यारे पोताना स्वरूप ने जाणनारा मात्र ज्ञायक छे बीजू कई नथी एम दर्शावीने आत्मा तरफ लई जवा छे स्वरूप तरफ दृष्टि करावी छे। एटले के महापुरुषोने तो आम ज वर्ते छे ए तो ज्ञायक सिवाय बीजू कई ज नथी ए मात्र पोताना स्वरूप में स्थिर थया छे तो स्वरूपनु ज्ञान करे छे एवा ज्ञायक ज छे बीजू कई नथी। अने तू पण ए ज रीते तारा स्वरूप में जा स्वरूप में जवा माटेनो आ मार्ग दर्शाव्यो कि ज्ञानी जे रीते पोते मात्र ज्ञायक ज छे ने बीजू कई नथी बीजा कोई भेद नहीं बीजी कोई बात नहीं एमज ए रीते ज लक्ष्य करी अने पोताना स्वरूप में जाए छे तो तू पण ए रीते जा ए वात अहीं आपणे समझावी दीधी छे। टीका में आपणे जोयुं के आ जे भेद करवामां आव्या छे दर्शन ज्ञान चारित्र ए भेद रूपे जणावामां जे आव्युं छे એ બધું શું છે તો કે વ્યવહાર છે આત્માના ગુણો છે દર્શન જ્ઞાન ચારિત્ર પણ છતાંય અહીંયા એમ કહ્યું કે એવા ભેદરૂપે નથી આત્માનું સ્વરૂપ એવા ભેદરૂપે નથી આત્મામાં તો અનંત ગુણ છે અને તું પ્રભુ એમ અનંત ગુણો તરફ દ્રષ્ટિ કરવા જઈશ તો કેટલા ભેદ પાડીશ એ ભેદરૂપે એવું આત્માનું સ્વરૂપ નથી આત્મા તો માત્ર જ્ઞાયક જ છે એક રૂપે અખંડ છે એવા અખંડ તત્વ તરફ તું દ્રષ્ટિ કર એવા અખંડ સ્વરૂપને તું જાણ અને આવું જે ભેદરૂપ કથન કરવામાં આવ્યું છે એનું કારણ શું છે તો કે એનું કારણ એ નિકટવર્તી શિષ્યજનને એવા આત્માની ઓળખાણ કરાવવી છે એટલે ભેદરૂપે એને સમજાવવામાં આવ્યું છે। અભેદ આત્મા છે અખંડ આત્મા છે જેના તરફ દ્રષ્ટિ કરવી છે એ તત્વ અભેદ અખંડ છે પૂર્ણ શુદ્ધ છે એમાં કોઈ મલિનતા પણ નથી એમાં કોઈ ખંડખંડપણું પણ નથી એવું એ તત્વ છે જે બદલાતું નથી ત્રણેય કાળે એક રૂપ રહે છે અનંત ગુણ છે છતાં એક રૂપ રહે છે અનંત ગુણ છે એટલું જ નહીં પણ એમાં એક ગુણ બીજા ગુણમાં એનો રૂપ રૂપે પણ રહેલો છે એવું એ તત્વ છે છતાં પણ એ એક રૂપ છે અને એવા એક રૂપને આ શિષ્ય જાણતો નથી તો એની ઓળખ કરાવવી છે એટલે ઓળખાણ કરાવવા માટે થઈને એવા અનંત ધર્મોને ધારી નાખનાર આત્માનો પરિચય કરાવવા માટે થઈને અહીંયા ભેદ કરીને એના મુખ્ય ગુણની વાત કરવામાં આવી છે કે આત્મા એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર. પણ વાસ્તવમાં આત્મા એવો ભેદરૂપ છે જ નહીં, એ અખંડ જ છે. અને એવા અખંડ સ્વરૂપની તરફ દ્રષ્ટિ કરતાં જ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થશે. અખંડ એક સ્વરૂપ ભગવાન આત્મા તરફ જ લક્ષ કરી શકાય. જો ખંડ ખંડ હોય તો એની તરફ દ્રષ્ટિ થતી નથી, દ્રષ્ટિ ત્યાં ઠેરતી નથી, એટલે દ્રષ્ટિનો વિષય કોઈ પ્રાપ્ત જ નથી થતો. અનંત ગુણ તરફ દ્રષ્ટિ કરીએ આપણે તો પછી કયા ગુણ તરફ દ્રષ્ટિ કરવી, આ ગુણ કે આ ગુણ, એવો પ્રશ્ન થશે. આખું સ્વરૂપ એક રૂપે છે તો એ એક રૂપ જ છે, માત્ર સમજાવવા માટે, મહાત્મ લાવવા માટે એમ કહ્યું કે એમાં આટલા ગુણ છે, આ ગુણ છે એમ કહેવામાં આવ્યું. આશય સમજાવવાનો છે એટલે એવા ભેદ પાડવામાં આવ્યા છે. પણ ખરેખર આત્મતત્વ એ ભેદરૂપ છે જ નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય આ બધું આપણે કહીએ અને પછી પર્યાયની વાત કરીએ ત્યારે એમ પણ કહીએ કે પર્યાયના ઉત્પાદ વય છે, એક સમયમાં ઉત્પાદ પણ છે અને એ જ સમયમાં પૂર્વની પર્યાયનો વય પણ છે, અને એ વખતે ધ્રુવ જે છે તે એવું ને એવું જ રહે છે. આ બધો વિસ્તાર આપણે કરીએ છીએ અને ગુણોની વાત લઈએ ત્યારે બધા ગુણોનો વિચાર કરીએ છીએ. દર્શન ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, પ્રમેયત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, શુદ્ધત્વ ગુણ, સ્વચ્છત્વ ગુણ, અનેક ગુણની વાત આપણે કરીએ. પણ એ બધું જ્યારે ગુણની વાત કરીએ તો એ બધું આવે કેવી રીતે? એ બધું ક્રમમાં જ આવે ને. એક સાથે અખંડ છે તો પછી એ અખંડતામાં અનંતપણું છે, એ અખંડતાની અંદર રહેલું અનંતપણું આપણે દર્શાવીએ કઈ રીતે? એ ભેદ પાડવા જ પડે, એટલે ભેદ કરી અને સમજાવવામાં આવ્યું છે. અને કોને સમજાવવામાં આવ્યું છે? કે એવા શિષ્યને કે જે ધર્મ માર્ગમાં છે, મોક્ષના માર્ગમાં છે, નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, બધા ધર્મો તો એમાં કહ્યા પણ નથી, કેટલાક ધર્મોની વાત કરવામાં આવી. એ ઉપદેશ કરતા આચાર્ય ભગવાન એ એવો ઉપદેશ કરતા એ વ્યવહારથી એમ કહે છે કે દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, બધું જ્ઞાનીને છે. ખરેખર શું છે? તો કે જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તો પણ, એટલે કે ગુણો અને ગુણને ધરનારો ગુણી એ સ્વભાવથી અભેદ છે. સ્વભાવથી અભેદ પણ છે એનો આપણે ફરીથી આજે વિચાર કરીએ, ગઈકાલે પણ કર્યો છે, ફરીથી વિચાર કરીએ કે ભગવાન આત્મા એ ગુણોનો પિંડ છે. એમ નથી કે કોઈ એક દ્રવ્ય છે અને એની અંદર ગુણો રહેલા છે, એમ નથી. એક બેગ છે અને એની અંદર રત્નો ભરેલા છે, એમ નથી. કે એક કપડું છે અને એની ઉપર એટલા બધા મોતી ટાંકેલા છે કે કપડું દેખાય પણ નહીં, એમ પણ નથી. એ માત્ર ગુણોનો પિંડ છે, એટલે ગુણો દ્વારા જ એની રચના થઈ છે. ગુણનો સમૂહ છે એ ભગવાન આત્મા બીજું કંઈ નથી, ગુણનો સમૂહ છે. પણ એ સમૂહ એક વિશિષ્ટ પ્રકારનો સમૂહ છે. એ સમૂહમાંથી એક પણ ગુણને આગો પાછો કરી શકાય એમ નથી. એક પણ ગુણ એમ નથી રહ્યો કે એને જુદો તારવી લઈએ, એવી રીતે ગુણ નથી રહ્યો. એ ગુણો બધા એક રૂપે રહ્યા છે. જો એક રૂપતાને આપણે થોડી સમજવી પડશે કે એક વસ્તુ લઈએ, પદાર્થને આપણે, રત્નને લઈએ તો રત્ન એક જ જગ્યાએ હોય પછી આખામાં એનો વ્યાપ થાય નહીં. અહીંયા એમ નથી, રત્ન તો એક સરખામણી કરી છે, એનું મૂલ્યાંકન કરવા માટે થઈ અને એવી સરખામણી કરી રત્નત્રય કહીએ આપણે. પણ ખરેખર જોવા જઈએ તો રત્ન જે છે તો કંઈ વ્યાપતું નથી બધે. જ્યારે આ ગુણ છે એ કઈ રીતે છે? તો કે ગુણ કોઈ એક જગ્યાએ રહે છે એના સમૂહમાં, એમ નથી, એ આખામાં વ્યાપેલો છે. બીજો ગુણ તો એ પણ આખામાં વ્યાપેલો છે, ત્રીજો ગુણ તો ત્રીજો પણ આખામાં વ્યાપેલો છે, એમ અનંત ગુણ એ આખામાં બધામાં વ્યાપેલા છે, એવું આત્માનું સ્વરૂપ છે. એક પણ ગુણ એક કોઈ એક જગ્યામાં નથી, એમ નથી. આત્માના આપણે અસંખ્ય પ્રદેશ કયા તો એ અસંખ્ય પ્રદેશ છે, એમાં બધામાં દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. દરેકે દરેક પ્રદેશમાં અનંત ગુણ છે.
કોઈ પ્રદેશ એવો નથી કે એમાં એક પણ ગુણ ન હોય, એવો કોઈ પ્રદેશ નથી. અને પ્રદેશની પણ વાત કહું તો એ પ્રદેશ કંઈ એ પેલા આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ, કોઈ સેક્શનને આપણે મેઝના સેક્શનને જોતા હોય ને પછી આપણને બધા સેલ્સ 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 બધા દેખાય અને જાત જાતના સેલ્સ દેખાય, અથવા તો આપણે બોડીના કોઈ પાર્ટને ચામડીના કે મસલ્સના કે કોઈ સેક્શનને આપણે જોતા હોય ને બધા સેલ્સ દેખાય, એવી રીતે એમ કંઈ પ્રદેશો જુદા જુદા પ્રદેશ છે એમ નથી. એ પ્રદેશ કહેતા તો એમાં એનું માપ દર્શાવવામાં આવે એટલે પરિમાણ દર્શાવવામાં એ અપેક્ષાએ એ પ્રદેશ કહેવામાં આવ્યા છે અસંખ્ય પ્રદેશ. ખરેખર તો એ એક અખંડ છે અને એ અખંડ તત્વની અંદર અનંત ગુણો પણ બધા જ ભાગમાં છે, એટલે એ એક રૂપે છે, એને છૂટા પાડી શકાય એવું છે જ નહીં. આત્માના સ્વરૂપમાં એ અનંત ગુણો એવા એક રૂપે છે કે એને તમે જુદા પાડી શકતા જ નથી, અને છતાં પણ એ બધા જ ગુણો છે, સાથે રહેલા છે તે છે. અને એવું કેવળ જ્ઞાનમાં અનંત ગુણો સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે આત્માનું અવલોકન થાય છે એ પ્રત્યક્ષ છે, પોતાનું સ્વરૂપ જણાય છે તે પ્રત્યક્ષ છે. પણ જ્ઞાન જે છે તે જ્ઞાન એ પરોક્ષ છે. જ્યારે કેવળ જ્ઞાનમાં તો એ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે, અને એ પ્રત્યક્ષ જ્ઞાનમાં એવા અનંત ગુણો ભગવાનને પ્રત્યક્ષ જણાયા છે, દેખાયા છે. આ કોઈ કાલ્પનિક વાતો નથી, બધી આત્મા સંબંધી કોઈ કાલ્પનિક વાતો નથી કે આત્મા કેવો એના સંબંધી કોઈ, કે હમણાં જ મને પૂછ્યું કે હું માનતો નથી આત્મામાં આ શરીર છે અને પછી એમાં હૃદય બંધ પડી જાય કે મરી જાય, એમાં આત્મા ક્યાં આવ્યો? પછી મેં કીધું તમે તો કહું હું જઈને છું, રોજ પૂજા કરું છું, આ છે તે છે બધું કહ્યું. એમ નથી કે હું કંઈ નાસ્તિક નથી, પણ કે આત્મા મને કંઈ લાગતો નથી, કે એમ આત્મા ખબર નથી શેની પૂજા કરે છે, આત્માને સમજ્યા વગર એ કોની પૂજા કરે છે ને એમાં પૂજામાં શું આવે? જ્યારે હજી પુનર્જન્મ આત્મા આ બધાનો હજી નિર્ણય નથી થયો, આત્મા અવિનાશી છે એવો નિર્ણય નથી થયો, તો પછી શેની પૂજાને શા માટે કરે છે? એટલે આવા પણ હોય છે. આપણે તો વાત એ કરવી છે કે આ આત્માનું સ્વરૂપ કેવું છે. એ અનંત ગુણ છે અને એ અનંત ગુણો એક રૂપે રહ્યા છે, એમાં એક રૂપપણું મહત્વનું છે. અને એવું એક રૂપપણું છે ત્યારે અનંત ગુણો પણ છે, બે વાત કરવી છે તો એ પછી તમે સમજાવો કેવી રીતે? કેમ કે અનંત ગુણ દ્વારા દર્શાવવું એ છે કે આત્મા કેટલો મહાન છે, એ સિદ્ધ સમાન છે, અનંત ગુણોનો પિંડ છે. એટલે કહેવું એ છે કે એને પરની કોઈની અપેક્ષા નથી, પરમાંથી એને કંઈ પ્રાપ્ત કરવા જેવું રહ્યું નથી, પરમાંથી એ સુખ કે આનંદ પ્રાપ્ત કરી શકે એવું છે જ નહીં. આનંદ સુખ શાંતિ બધું એના પોતાનામાં પડ્યું છે. આ વાત કરવી છે એટલે અનંત ગુણની વાત નીકળી, અને અનંત ગુણની વાત નીકળી એટલે એક પછી એક ગુણ કહેવાનું શરૂ કર્યું આચાર્ય ભગવાને. એટલે કોઈને લાગ્યું કે આવી રીતે એક પછી એક ગુણ છૂટા છૂટા છે એમાં, ના પ્રભુ એમ નથી, આત્મા તો એક રૂપ જ છે. જ્યારે વાત કહેવી હોય ત્યારે ક્રમમાં જ કહેવાય, એક સાથે કહી શકાય નહીં. લખવી હોય તો પણ એમ જ લખાય, પણ અનુભવમાં આવે ત્યારે અનુભવ બધાનો ભેગો થઈ શકે. અનુભવ એક પછી એક નથી થતો, અનુભવમાં એક પછી એક થાય છે એમ નથી. અહીંયા એ વાત લીધી છે ને કે એ ઉપદેશ જે છે એમાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, પણ એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક મળી ગયેલા આસ્વાદવાળું અભેદ એક સ્વભાવી તત્વ અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. આ અનુભવની વાત કરી. અનુભવનારને શું છે? તો કે અનુભવનારને એક એક ગુણ અનુભવમાં આવતો નથી. અનુભવનારને દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ એક એક ગુણ અનુભવમાં આવતો નથી. અનુભવનાર તો પોતે જ્ઞાયક છે, પોતાના સ્વરૂપને એકરૂપ સ્વરૂપને અનુભવે છે. અને એ એકરૂપ સ્વરૂપને કઈ રીતે અનુભવે છે તો એમાં અહીંયા કહ્યું કે મળી ગયેલા આસ્વાદવાળું અભેદ એક સ્વભાવી તત્વ. આપણે એમાં શરબતનું ઉદાહરણ લઈએ તો બહુ સરસ રીતે સમજાય તેવું છે કે શરબતની અંદર તમે ઇન્ગ્રેડિયન્ટ તરીકે ઘણી બધી વસ્તુઓ નાખી છે. એમાં પાણી છે, ખાંડ છે, લીંબુ છે, સ્લાઇટ મીઠું પણ નાખ્યું હશે તમે, કેસર છે, બદામ છે, જે કંઈ નાખ્યું છે અને કદાચ એસન્સ પણ નાખ્યું હોય. પણ એ બધા ઇન્ગ્રેડિયન્ટને નાખ્યા પછી તમે જે શરબત બનાવ્યું એ શરબતને પીએ છીએ ત્યારે તો એ શરબતનો અનુભવ થાય છે. એક એક ઇન્ગ્રેડિયન્ટનો અનુભવ નથી થતો. એ આસ્વાદ જે આવે છે એ આસ્વાદ કેવો આવે છે? એ શરબતનો આસ્વાદ આવે છે, એ એકરૂપ છે અનુભવ. એવી રીતે એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા અને એ અનંત ગુણોની એક સમયની અનંત પર્યાય, એના દ્વારા જે અનુભવ થાય છે એને જાણનારી જ્ઞાનની પર્યાય, એ જ્યારે પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે અને એને અનુભવે છે ત્યારે એને સ્વાનુભૂતિમાં અપૂર્વ એવો આનંદ આવે છે. એ અપૂર્વ એવો આનંદ આવવાનું કારણ એ જ છે કે અનંત ગુણો એને અનુભવમાં આવે છે, એટલે અનંત ગુણોની પર્યાય એ અનુભવે છે. જ્ઞાન એને જાણનારું છે, એ જ્ઞાનની પર્યાય, જેને આપણે સમ્યક્ત્વની પર્યાય કહીએ, સમ્યક દર્શનની પર્યાય કહીએ, સમ્યક જ્ઞાનની પર્યાય કહીએ, એ એને જાણનારી છે. એટલે અનુભવાય છે તો એક રૂપે જ અનુભવાય. ત્યારે એ એમ નથી કે આ દર્શન છે, આ જ્ઞાન છે, આ ચારિત્ર છે, એમ કોઈ અનુભવ નથી. એટલે અહીંયા એમ કહ્યું છે કે પરમાર્થથી જોવામાં આવે તો એ અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક અનુભવાય છે. પી ગયું હોવાથી એટલે કે એમાં સમાઈ ગયેલું છે. અને અહીંયા પર્યાયનો અર્થ આપણે એ રીતે કરીએ, ગુણ કરીએ કે અનંત પર્યાયો કહી છે ને, અહીંયા અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું એટલે એ અનંત ગુણો એમાં સમાયા છે. એમ સહવર્તી અને ક્રમવર્તી પર્યાય એમ બે શબ્દ વાપરવામાં આવે છે. તો એમાં જ્યારે સહવર્તી પર્યાય કહીએ તો એ ગુણ છે અને ક્રમવર્તી પર્યાય કહીએ તો એ પર્યાય છે કે એ એક પછી એક થાય છે, એક સમયની જોઈએ છે તે પર્યાય. અને સહવર્તી પર્યાય પણ એમાં કહેવામાં આવે છે શાસ્ત્રમાં, એ રીતે પણ એમ કહેવામાં આવ્યું છે 294 ગાથામાં એને એ રીતે પણ કહેવામાં આવી છે. તો એ અનંત ગુણ છે, એ અનંત ગુણો એક રૂપે છે એટલે દ્રવ્ય એને પી ગયું છે અને એવું એકપણું જ આસ્વાદવામાં આવે છે એટલે એ જ્ઞાયક જ છે. એ એમ નથી કે અનુભવનાર એ દર્શનને અનુભવે છે, જ્ઞાનને અનુભવે છે, ચારિત્રને પણ અનુભવે છે, એમ નથી. આવું કહી અને દર્શાવવું એ છે કે તું અખંડ આત્મ સ્વરૂપનો વિશ્વાસ કર, એની શ્રદ્ધા કર, એના તરફ તારે દ્રષ્ટિ કરવાની છે અને એના તરફ દ્રષ્ટિ કરતા એવી નિર્મળ શુદ્ધ પર્યાય થશે. દ્રષ્ટિનો વિષય શું છે? તને એમ કહેવામાં આવે છે કે આવું આત્માનું સ્વરૂપ છે અને તું એમાં જા. તો પછી આત્મામાં જવું છે ત્યારે તું શું કરીશ? તો તું એવા ભગવાન આત્માને દ્રષ્ટિમાં લે, એવા ભગવાન આત્માને દ્રષ્ટિમાં લે કે જે એકરૂપ છે, અખંડ છે, જે ધ્રુવ છે, જે બદલાતું નથી, એને તું દ્રષ્ટિમાં લે. એટલે એવો દ્રષ્ટિનો વિષય જણાવવા માટે થઈ અને અહીંયા આમ કહેવામાં આવ્યું છે. આત્મામાં એમ નથી કે દર્શન નથી, કે ચારિત્ર નથી, કે જ્ઞાન નથી, એમ નથી. બધા ગુણો રહ્યા જ છે, પણ છતાં એ વાત આખી જે કહેવામાં આવી છે એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા દર્શાવો છે ને, એટલે એ વાત કહેવામાં આવી છે. હવે ભાવાર્થ લઈએ આપણે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો. આ વાત આપણે જાણીએ છીએ કે આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે. એ મલિનતા એ કર્મબંધને કારણે છે અને કર્મબંધનું કારણ પણ એ પોતે વિભાવ ભાવે પરિણમે છે એ છે. એ પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમતો અને અન્ય ભાવે પરિણમે છે, એટલે કે પરનું લક્ષ કરે છે અને પરનું લક્ષ કરે છે એટલે એને રાગ અને દ્વેષ થાય છે, ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ થાય છે, મમત્વ થાય છે, એકત્વ થાય છે અને એમ કરવાથી એમ કરવાને કારણે એને આશ્રવ થાય છે અને બંધ પડે છે. અને એ બંધનું જ્યારે ફળ આવે છે, એનું ફળ જ્યારે આવે છે, બંધ પડ્યા છે તો પછી દ્રવ્ય બંધ પડે છે, ભાવબંધ અને દ્રવ્ય બંધ અને દ્રવ્ય બંધ પડે છે. તો પછી જ્યારે એ ઉદયમાં આવે છે તો એનું ફળ મળે છે, તો એ ફળ રૂપે જે કંઈ પ્રાપ્ત થાય છે એના તરફ આત્મા દ્રષ્ટિ કરે છે અને એમ દ્રષ્ટિ કરતા એને ફરીથી રાગ કે દ્વેષ કે એકત્વ બુદ્ધિ કે મમત્વ બુદ્ધિ થાય છે અને ફરી પાછો એમાં ફરીથી નવા કર્મ બાંધે છે. એટલે પેલા ઉદયમાં આવ્યા એ કર્મ તો ખરી ગયા, પણ એ કરતા કરતા સાથે બીજા નવા કર્મ એ બાંધી લે છે. એટલે આવું એક ચક્ર ચાલ્યા જ કરે છે. આ વિશેષ સાયકલ છે કે જેમાં કર્મના ઉદયના નિમિત્તે જે સંયોગો છે એમાં જોડાતા, એટલે પરમા દ્રષ્ટિ કરતા, એ ફરી પાછા વિભાવ ભાવે પરિણમવાને કારણે નવા કર્મ બાંધે છે. પેલા જૂના ખરી જાય છે અને નવા બંધાઈ જાય છે, અને નવા ફરી પાછા ઉદયમાં આવે એટલે ફરી પાછા એની સાથે એકત્વ કરતા એ ફરી નવા બાંધે છે. એમ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અનાદિનું આમ જ ચાલી રહ્યું છે. એટલે એને લીધે થઈને આત્મા ક્યારેય કર્મરહિત થયો નથી. આત્મા અનાદિનો સંસાર અવસ્થામાં છે એ ક્યારેય કર્મરહિત થયો જ નથી. બે જ અવસ્થા છે, એક સંસાર અવસ્થા છે અને એક બીજી સિદ્ધની અવસ્થા છે. આત્માને બે જ અવસ્થા હોય. જ્યારે એ પૂર્ણપણે કર્મરહિત થશે ત્યારે સિદ્ધ અવસ્થા થશે. એટલે બે જ અવસ્થા છે. એટલે અત્યારે અનાદિનો આ ભગવાન આત્મા પોતે નિર્મળ શુદ્ધ હોવા છતાં પણ એ કર્મરૂપ મલિનતાથી અલિપ્ત થયો જ નથી. એટલે અશુદ્ધિ તો એને પડી જ છે. એટલે કહે છે કે આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર રાખો. હમણાં એ વાત તો દૂર રહી, એટલે એ તો છે જ, પણ અમે તો બીજી વાત કહીએ છીએ કે તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી. પેલું તો આત્માનું છે જ નહીં, એ મલિનતા જે છે એ તો થયા કરે છે. એ તો કર્મની મલિનતા, કર્મને કારણે થતી મલિનતા જે છે એ દ્રવ્ય જ જુદું છે, એ પૂદગળ છે. એ કર્મ કારમ અને રજકણો એ પૂદગળ છે અને એ તો આત્માથી જુદું જ છે. એ આત્માના પ્રદેશમાં ક્યાંય વ્યાપતું નથી, કે આત્મા એ કર્મના પ્રદેશમાં ક્યાંય જતો નથી. કે આત્મા અને કર્મ બંને તો ભિન્ન છે જ, એ તો એમાં છે જ નહીં. આત્માની અંદર આત્મા સાથે રહેલા કર્મો છે, પણ કે આત્માની અંદર જતા નથી, કે આત્માની અંદર કંઈ કરતા નથી, એટલે એ તો એનાથી જુદું ભિન્ન છે જ. આ વાત તો આપણે જાણીએ છીએ, સ્વીકારીએ છીએ, પણ અહીંયા તો બીજી વાત કેવી છે કે તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી. આત્માના જે ગુણો છે, આ દર્શન જ્ઞાન ચારિત્ર પ્રમેયત્વ વસ્તુત્વ સ્વચ્છત્વ, એ બધા જે ગુણો છે એ બધા ગુણો એક પછી એક એમ ભેદરૂપે નથી, અથવા તો એવું સ્વરૂપ નથી કે આત્મામાં આ ગુણ અહીંયા છે ને આ ગુણ અહીંયા છે, એમ પણ નથી. કારણ કે વસ્તુ અનંત ધર્મરૂપ એક ધર્મી છે. અનંત ધર્મરૂપ એક ધર્મી છે, પોતે એક પણે છે, એક ધર્મી છે. એટલે ધર્મોને ધારી રાખનાર ધર્મી, ધર્મો એટલે ગુણ, ધર્મ આપણે જે કહીએ છીએ તે ધર્મોને ધારી રાખનારો ધર્મી, એવો એક ધર્મી છે. અને કેટલા ધર્મોને ધારી રાખ્યા છે તો અનંત ધર્મોને ધારી રાખ્યા છે, છતાં એ એક રૂપે જ છે. પરંતુ વ્યવહારીજન ધર્મોને, વ્યવહારીજન છે તે ધર્મોને જ સમજે છે, એને એ એક ધર્મી એ આત્મા હજી સમજમાં નથી આવ્યો. એટલે એને સમજાવવું છે, એટલા માટે થઈને એ ધર્મોને જુદા જુદા કરીને દર્શાવવામાં આવે છે. એટલે કહે છે કે પરંતુ વ્યવહારીજન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, ધર્મીની એને ઓળખાણ થઈ જ નથી. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. અસાધારણ ધર્મોને લઈને વાત કરવામાં આવી. અસાધારણ એટલે કે જે બીજા દ્રવ્યોમાં નથી એવા અસાધારણ ધર્મની વાત લીધી. દર્શન, જ્ઞાન, ચારિત્ર એ બીજા પાંચ દ્રવ્ય જે છે એમાં નથી. ચૈતન્ય પ્રભુ ભગવાન આત્માનું એ બીજે ક્યાંય છે નહીં. દર્શન જ્ઞાન રૂપ ભગવાન આત્મા છે એ એવું બીજા પાંચ દ્રવ્યમાં નથી. એટલે અસાધારણ ધર્મોને દર્શાવી અને વાત કરવામાં આવી. એ અસાધારણ ધર્મો જે છે તે એક રૂપે છે એમ જુદા જુદા નથી, છતાં પણ એમાં ભેદ પાડીને કથન કહેવામાં આવ્યું. એટલે એવા અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અને જે અભેદ રૂપ વસ્તુ છે, આત્મા અભેદ રૂપ છે, ધર્મી ધર્મોને ધારી રાખનાર તો એ અભેદ છે, ભેદ નથી, છતાં એ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવ્યો. હવે નામરૂપ ભેદો, જો નામરૂપ ભેદ કેમ કયા, તો કે એના પ્રદેશ એક જ છે. જે ધર્મ છે અથવા તો ગુણ કહીએ, તો એ ગુણોના પ્રદેશ અને આત્માના પ્રદેશ કોઈ જુદા નથી, ગુણ અને ગુણીમાં કોઈ ભેદ નથી. એમ જ્યારે કહીએ છીએ તો એમાં કઈ રીતે ભેદ નથી, તો કે એના પ્રદેશો કોઈ જુદા નથી. જે પ્રદેશ આત્માના છે એ જ પ્રદેશ ધર્મોના છે, ગુણોના છે. એટલે ભેદ ક્યાં પડ્યો, તો કે નામ રૂપે ભેદ પડ્યો. પેલો ધર્મોને ધારી રાખનારો ધર્મી અથવા ગુણી, અને આ ધર્મો અથવા ગુણો, અને એ ગુણોના નામ. એટલે એવો નામરૂપ ભેદ છે, બાકી પ્રદેશ અપેક્ષાએ કોઈ ભેદ છે જ નહીં. સ્વરૂપની અપેક્ષાએ જોવા જઈએ તો કે આત્મા જુદો અને ગુણો જુદા એવું પણ છે જ નહીં, એટલે એવો ભેદ છે જ નહીં. એટલે માટે અહીંયા એમ કહ્યું કે એવા ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે, વસ્તુમાં ભેદ નથી છતાં પણ ભેદ કરવામાં આવે છે. તેથી તે વ્યવહાર છે, એ વ્યવહાર છે. અને પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તેમાં ખરેખર તો ભેદ છે જ નહીં. પણ જે કહેવામાં આવ્યું છે એને વ્યવહાર કહ્યું. જ્ઞાનીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એમ કહેવું એ વ્યવહાર છે. આત્મામાં ગુણો છે એમ કહેવું એ વ્યવહાર છે. ગુણી ભગવાન આત્માની અંદર ગુણો છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ વ્યવહાર થયો? ભેદ પાડ્યો એટલે વ્યવહાર થયો. એ વ્યવહાર થયો ભલે, પણ છે તો ને, છે તો ખરો ને, સાચો છે ને. એટલે સાચો છે એટલે શું કહેવાય? એને સદ્ભુત કહેવાય. અને એમાં ઉપચાર પણ નથી એટલે અનઉપચરિત કહેવાય. સદ્ભુત અનઉપચરિત વ્યવહાર થયો. કેમ કે ગુણો તો આત્મામાં તો છે જ, નથી અને વાત નથી કરવામાં આવી, છે છતાં પણ એમ કહેવામાં આવ્યું છે. એટલે ભેદ પાડવામાં આવ્યો છે, એટલે ભેદનું કથન થયું એટલે એને વ્યવહાર કહેવામાં આવ્યો. હવે વ્યવહાર જે છે એ આશ્રય કરવા યોગ્ય નથી. નિશ્ચય છે એ જ આશ્રય કરવા યોગ્ય છે. વ્યવહાર છે એ બધો જાણવા માટે છે. વ્યવહાર છે એ બધો જાણેલો પ્રયોજનવાન છે, કે આદરેલો આશ્રય કરેલો પ્રયોજનવાન છે જ નહીં. એટલે વ્યવહાર છે તે દ્રષ્ટિનો વિષય બનતો નથી. જેને આત્મામાં જવું છે અને દ્રષ્ટિ કરવી છે એને માટે એ વ્યવહાર વિષય નથી, એ નિશ્ચય છે તે વિષય છે. એટલે દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ એકરૂપ શ્રીકાળ નાયક ભાવ છે, તે જ છે, ધ્રુવ છે, તે જ છે, જે બદલાતું નથી એ જ દ્રષ્ટિનો વિષય હોઈ શકે. આગળ કહે છે કે અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી. પર્યાય જે છે, શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય જો લઈએ તો એ નિર્મળ પર્યાય છે, એ પણ વસ્તુના જ ભેદ છે. અહીંયા તો પર્યાય કહેતા ગુણોની વાત કરવી છે, તો ગુણો જે છે એ પણ છે તો આત્માના જ ને, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તો કહે છે કે અહીંયા દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. શું સમાધાન આપ્યું? કે એ ખરું છે, એ વસ્તુ અવસ્તુ નથી, એ છે, છતાં પણ તેને વ્યવહાર કેમ કહેવાય? તો કે એ ખરું છે, છતાં અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. અભેદ દ્રષ્ટિમાં જો ભેદરૂપ કોઈ વાત હોય તો એને ગૌણ કરી દેવાય, એને મુખ્ય ન કરાય, એને ગૌણ કરવામાં આવે તો જ પછી એ અભેદ દ્રષ્ટિ સારી રીતે પકડી શકાય, સારી રીતે માલુમ કરી શકાય. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. બીજી એક વાત કે અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી, એટલા માટે આ અભેદ દ્રષ્ટિની વાત લીધી છે. કોઈ એમ કહે કે ભાઈ ભેદ રૂપ રહ્યું હોત તો શું વાંધો હતો? અહીંયા ભેદરૂપ રાખીએ અને પછી પણ દ્રષ્ટિનો વિષય બનાવીએ તો શું વાંધો? તો કહે છે કે ભેદરૂપ તમે દ્રષ્ટિ રાખશો તો તમને નિર્વિકલ્પ ધ્યાન થશે નહીં. કેટલા ભેદ અને કયા ભેદ તરફ દ્રષ્ટિ થશે? સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરતા હોઈએ ત્યારે પછી એમ કહીએ કે ભગવાન આત્મામાં જ્ઞાન ગુણ છે, એટલે તરત બીજો વિકલ્પ આવે કે ના, દર્શન ગુણ પણ છે. ત્યારે ત્રીજો વિકલ્પ આવે કે ચારિત્ર ગુણ પણ છે. અને એક પછી એક તમને જેટલા ગુણના નામ સંજ્ઞા આવડતી હોય બધાનો તમે વિચાર કરો, વિકલ્પ કર્યા કરો, તો આત્મામાં તો જવાય જ નહીં, નિર્વિકલ્પ તો થવાતું જ નથી. એટલે ભેદ પાડવાથી નિર્વિકલ્પતા થતી નથી. એટલા માટે ભેદને ગૌણ કરી દેવામાં આવે, ભેદ હોય તો પણ ગૌણ કરી દેવામાં આવે છે. તો કહે છે કે આવું શા માટે, એવું શા માટે થાય છે? એનો જવાબ અહીંયા સરસ આપે છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી, અને એને શા માટે એવું નિર્વિકલ્પ પણ નથી થતું? તો એનો જવાબ સરસ આપ્યો છે કે સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. જ્યાં સુધી એને સમ્યક દર્શન થયું નથી અને રાગી છે ને, ત્યાં સુધી એને વિકલ્પ રહ્યા જ કરશે. ખરેખર તો સમ્યક દર્શન થયા પછી પણ એને વિકલ્પો તો હોય છે, પણ એ પછી એ વિકલ્પોમાંથી આગળ વધી અને નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે. એક વખત એવું કર્યું છે ને એટલે. પણ જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એનો વિચાર કરવા બેસીએ તો એ રાગી છે. એનો અનાદિથી એને રાગ કરવાનો એવો સંસ્કાર રૂપ સ્વભાવ પડી ગયો છે. એટલે જ્યાંને ત્યાં રાગ અને દ્વેષ કરે છે, એટલે જ્યાં ભેદ જુએ ત્યાં એને રાગ થવાનો જ છે. ભેદ જોશે એટલે એને રાગ થશે જ, એમ કહેવું છે. માટે જ્યાં સુધી એ રાગ આદિક મટે નહીં ત્યાં સુધી એ ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. એ જ્યાં સુધી એ પૂર્ણપણે એ વિતરાગતા પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ ભેદ તરફ દ્રષ્ટિ થતાં એને રાગ થાય અને નિર્વિકલ્પ અનુભવ નહીં થાય. એટલે નિર્વિકલ્પ અનુભવ કરાવવા માટે થઈને જે ભેદ છે એને ગૌણ કરી દીધા, ભેદને ગૌણ કરી અને અભેદ દ્રષ્ટિ કરાવવામાં આવી છે. અભેદ દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન આ છે. અને એ જ રીતે દ્રષ્ટિના વિષયમાં પર્યાય હોતી નથી. એનું કારણ પણ એ જ છે કે પર્યાય બદલાતી વસ્તુ છે. જ્યારે એ એનું લક્ષ કરવા જાય છે તો જે સમયે એ લક્ષ કરવા જાય છે તે સમયની પર્યાય, અને એના પછી જ્યારે લક્ષ કરતો હોય છે અને પ્રયત્ન કરે છે તો બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય એમ કરતા કરતા કેટલી પર્યાયો બદલાઈ જાય છે. એટલે જે બદલાતું તત્વ છે એના તરફ એનું લક્ષ જશે તો એ પોતે પોતાના સ્વરૂપમાં નહીં જઈ શકે. એટલે ત્યાં અખંડ આત્મા લીધો છે તો ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવાની વાત કરી છે, શુદ્ધ નિર્મળ પર્યાય તરફ પણ દ્રષ્ટિ કરવાની વાત લીધી નથી. અને ગુણ ગુણીનો ભેદ પણ રાખવાનો નથી. કોઈ પણ પ્રકારનો ભેદ નહીં હોય તો જ આત્મા તરફ દ્રષ્ટિ થશે, અને એ દ્રષ્ટિ થતાં જે પર્યાય થશે તે નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય થશે. એટલે એ શુદ્ધ પર્યાય છે એ જ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાવાળી પર્યાય છે. એ શુદ્ધ પર્યાયની અંદર જ એને પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. આખો ધ્રુવ એમાં એને જણાય છે. એ આખો ધ્રુવ એ પર્યાયમાં આવતો નથી, પણ પર્યાયમાં એનું એને જ્ઞાન થાય છે, ભાન થાય છે, એમ સ્વરૂપની દ્રષ્ટિ થાય છે. એટલે અખંડની શ્રદ્ધા કરવી છે તો પહેલાથી જ શરૂઆત જ ત્યાંથી કરવી પડશે કે અખંડ છે એવો વિશ્વાસ લાવીને જ એ અખંડ એક રૂપ ભગવાન આત્માની શ્રદ્ધા થશે, વિશ્વાસ થશે. અને એવો અખંડ ભજતા, કૃપાળુદેવ એમ કહે છે કે એવો અખંડ ભજતા એ અખંડ તમને પ્રાપ્ત થશે. બીજી રીતે, બીજા પ્રકારે કરતા એની પ્રાપ્તિ નહીં થાય. એ અખંડને અખંડ ભજતા એ અખંડ પ્રાપ્ત થશે. વિતરાગ થયા બાદ ભેદ કે અભેદ ગમે તે હોય પણ એ પછી રહેતા નથી, પછી એ જ્ઞાતા થઈ જાય છે. વિતરાગ થયા બાદ ભેદ અભેદરૂપ વસ્તુનો એ જ્ઞાતા થઈ જાય છે, ત્યાં એને નયનનું આલંબન જ રહેતું નથી.
શુદ્ધ નિશ્ચય નયની વાત કરીએ અને શુદ્ધ નય છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે, એ દ્રષ્ટિનો વિષય છે. આપણે છઠ્ઠી ગાથાની અંદર આપણે વાતમાં સમજ્યા છીએ. તો એ શુદ્ધ નય જે છે એનું આલંબન આપણે લઈએ છીએ અને એ રીતે ત્રિકાળી જ્ઞાયક ભાવ તરફ દ્રષ્ટિ કરીએ છીએ. પણ એ ક્યાં સુધી એ કરવું પડે છે કે જ્યાં સુધી એને પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થતી ત્યાં સુધી. પૂર્ણ વિતરાગતા પ્રગટ થયા બાદ પછી ભેદ કે અભેદ બધું એ જ્ઞેય તરીકે રહી જાય છે. ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે, એને હવે કોઈ નયોના આલંબનની જરૂર જ નથી. એને હવે કોઈ નય રહ્યા નહીં. એને બધું જે દેખાય છે તે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. પ્રભુ કેવળ જ્ઞાન થયું છે ત્યારે, એટલે પછી કોઈ નય રહ્યા નથી. પછી ભેદ ને અભેદ ને એ બધું કંઈ રહેતું જ નથી, એ કોઈ નય રહેતો નથી. એ દ્રવ્યાર્થિક નય, પર્યાર્થિક નય, કોઈ નય પછી કેવળી ભગવાનને રહેતા નથી. હવે આ વિસ્તાર પછી આપણે ગુરુદેવે જે કેટલીક વાત કરી છે એ વાતને આપણે સાથે લઈએ. પ્રવચન રત્નાકરમાં કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 125 અને પાના નંબર 114, પુસ્તકમાં પાના નંબર 114 ઉપરથી બીજા પેરેગ્રાફમાં વાત લીધી છે. એમાં કહે છે પ્રવચન રત્નાકર ભાગ 1 પાના નંબર 114 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 125 એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે જે વાત કરી છે આપણે લઈએ. એમાં કહે છે કે અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધરનાર ધર્મી એવો જે અભેદ આત્મા, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યક દર્શન નહીં થાય. જો સ્પષ્ટ કહ્યું છે ગુરુદેવે કે જો એવા ભેદ તરફ લક્ષ કરવા જશે તો એને રાગ ઉત્પન્ન થશે, સમ્યક દર્શન નહીં થાય. ગુરુદેવ કહે છે કે નવતત્વના ભેદ પાડવા એ વાત તો દૂર રહી, પણ ગુણ અને ગુણીનો ભેદ પાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જ ભેદ તે દ્રષ્ટિનો વિષય નથી. વસ્તુ એટલે ભગવાન આત્મા અને એની શક્તિઓ એવો ભેદ કરીએ એ પણ દ્રષ્ટિનો વિષય નથી, એમ પણ નહીં. તો પછી દ્રષ્ટિનો વિષય શું છે? તો પ્રભુ કહે છે કે દ્રષ્ટિનો વિષય તો અભેદ અખંડ એક જ્ઞાયક છે. દ્રષ્ટિનો વિષય શું છે? અભેદ અખંડ એક જ્ઞાયક છે. દ્રષ્ટિ પોતે પર્યાય છે, પણ પર્યાય તે દ્રષ્ટિનું ધ્યેય નથી. શું કહ્યું? બહુ સરસ વાત અહીંયા મૂકી છે કે દ્રષ્ટિ પોતે પર્યાય છે, પોતે પર્યાય રૂપે છે. દ્રષ્ટિ કરીએ એટલે એને જાણવા જઈએ છીએ તો એ કાર્ય થયું ને, એ પર્યાય થઈ ને. પણ એ પર્યાય છે તે દ્રષ્ટિનું ધ્યેય નથી. એ ભલે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય હોય, પણ એ દ્રષ્ટિનું ધ્યેય એ નથી. દ્રષ્ટિનું ધ્યેય શું છે? દ્રષ્ટિનું ધ્યેય તો ત્રિકાળ રહેવા વાળું એકરૂપ તત્વ છે, એ તો ધ્રુવ છે. દ્રષ્ટિનું ધ્યેય પર્યાય નથી. હવે એના ઉપરથી એક પ્રશ્ન થયો અને પ્રશ્ન અને પછી ઉત્તર આપ્યો છે. બહુ સરસ વાત કરી છે કે વર્તમાન પર્યાય તેમાં, એટલે કે દ્રષ્ટિના વિષયમાં ભેળવવી કે નહીં. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કયો ને, આપણે ધ્રુવ કયો, તો ધ્રુવ કહીએ છીએ તો પછી એને કોઈ એક પર્યાય તો છે ને આપણે. એટલે આત્માને કોઈ એક પર્યાય તો એક સમયની હોય તો ખરી ને, તો એ એક સમયની એક જ પર્યાય, વર્તમાન પર્યાય એટલે એક પર્યાય, એ પર્યાય તો હોય ને. નહીતર તો આપણે એમ કહીએ છીએ કે પર્યાય વિનાનું દ્રવ્ય તો હોય નહીં. તો એક પર્યાય તો રાખવી કે ન રાખવી એની સાથે? શું પ્રશ્ન છે? જો સમજવા જેવો પ્રશ્ન છે કે વર્તમાન પર્યાય એટલે એક પર્યાય, એક સમયની જે પર્યાય તે, કેમ કે દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. એટલે એ જ્યારે આપણે આત્માની વાત કરીએ તો આત્માની એક પર્યાય તો કે રાખવી કે નહીં રાખવી, એમ દ્રષ્ટિના વિષયમાં એની સાથે એક પર્યાય તો રાખવી કે નહીં રાખવી. વર્તમાન પર્યાય તેમાં એટલે કે દ્રષ્ટિના વિષયમાં ભેળવવી કે નહીં,
અને ગુરુદેવે ઉત્તર આપ્યો છે એનો કે વર્તમાન પર્યાય ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે, તે એમાં ભળે ક્યાંથી? વર્તમાન પર્યાય એ વખતે પણ શું કરે છે? જ્યારે એ વિષય બને, એનો વિષય બને છે ધ્રુવ, ત્યારે એ ધ્રુવની પ્રતીતિ કરનારી એ પર્યાય છે. અને એ પ્રતીતિ કરનાર તો જુદી જ હોય ને. પ્રતીતિ કરનાર પર્યાય છે એમાં કેવી રીતે ભળે? જો અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલા માટે અહીંયા આ જગ્યાએ એમ કહ્યું છે, અને બીજી જગ્યાએ બીજી રીતે વાત હોય ત્યાં અપેક્ષા સમજવી, ગોટાળા કરવા નહીં. જ્યાં જે કથન ચાલતું હોય એની અપેક્ષા સમજીને વાત કરવી. કેટલાક લોકો બીજી જગ્યાએથી કંઈક વાંચ્યું હોય અને પછી એમ કે અમને આવડે છે, અમુક જગ્યાએ આમ કહ્યું છે એમ કરીને અહીંયા પછી કોટ કરે. પણ પ્રભુ એમ ન હોય. જ્યાં જે ચાલતું હોય ને જે અપેક્ષા હોય એ અપેક્ષા પ્રમાણે અહીંયા શું અર્થ બેસે છે એ કહેવો. એમાં પછી ડિક્શનરીની વાતો ન કરવા બેસાય કે ભાઈ આમ પણ અર્થ છે ને આમ પણ અર્થ છે ને અમુક શાસ્ત્રમાં આમ પણ છે ને તેમ છે ને, એમ ન હોય. અહીંયા શું વાત ચાલે છે એ સમજવી. કેમ કે દરેક કથન જે છે તે અપેક્ષા સાથે કહેવામાં આવ્યું છે, અને અપેક્ષા સાથે કહ્યું છે એટલું જ નહીં પણ એની સાથે કોઈ પ્રયોજન છે. કોઈ અપ્રયોજનભૂત વાત અહીંયા છે જ નહીં. આ તો મહાન ગ્રંથ છે, સમયસાર જેવો ગ્રંથ છે. પણ જેમને સાતમું ગુણસ્થાન આવ્યું છે એવા મુનિઓના જે કંઈ ગ્રંથો હોય એ બધા જે છે એમાં પ્રયોજનભૂત વાત જ હોય છે, અપ્રયોજનભૂત વાત હોતી જ નથી. સમ્યક દ્રષ્ટિ મુનિઓ જ્યારે લખે ત્યારે એ પ્રયોજનભૂત વાત જ લખે, અપ્રયોજનભૂત વાત લખે જ નહીં. એટલે લખવા માટે કંઈક કારણ હોય, અને એ જગ્યાએ કોઈક અપેક્ષા પણ સાથે રહી છે તો એ અપેક્ષાને સમજવી. એટલે બીજેથી ક્યાંક આમ પણ છે એમ કરીને વાત વચ્ચે મૂકવી નહીં. એમ મૂકવા જશો તો પ્રભુ ગોટાળા બહુ થશે. બીજી જગ્યાએ આ વાત આ રીતે કહેવામાં આવી છે ત્યાં આ અપેક્ષા છે એમ કરીને ગુરુદેવ સમજાવે એ વસ્તુ જુદી છે. પણ આપણે એમ કરીને અહીંયા ગોટાળા ન કરવા. અહીંયા શું કહેવું છે, આખી વાત એ રીતે લીધી છે કે પર્યાય જે છે વર્તમાન પર્યાય, વર્તમાન પર્યાય એટલે એક સમયની પર્યાય થઈ, કે વર્તમાન પર્યાય એ વખતે એ દ્રવ્યની તો છે ને, આત્મદ્રવ્ય જીવની એ પર્યાય તો છે ને, તો એ પછી એની સાથે લેવી કે ન લેવી દ્રષ્ટિના વિષયમાં એ પ્રશ્ન કર્યો. ગુરુદેવ એમ કહે છે કે વર્તમાન પર્યાય જે છે એ તો ભિન્ન રહીને, કોનાથી ભિન્ન રહીને, એ દ્રવ્યથી ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે, તે એમાં ભળે ક્યાંથી? પર્યાય ભિન્ન રહે છે, તે દ્રવ્યમાં ભળતી નથી, એક થતી નથી. અહીંયા દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય અને એમાં ધ્રુવનું જોર હોય ત્યારે પછી પર્યાયની વાત આ રીતે હોય કે પર્યાય તો એને જોનારી દૂર રહી ગઈ, એમાં દ્રવ્યમાં ક્યાં ભળે એમ કહેવામાં આવે. અહીંયા દ્રષ્ટિ તરફ જોર કરાવવું છે ને, એટલા માટે આ વાત લીધી કે વર્તમાન પર્યાય ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે, તે એમાં ભળે ક્યાંથી? પર્યાય ભિન્ન રહે છે, તે દ્રવ્યમાં ભળતી નથી, એક થતી નથી. એટલે પર્યાયની તો વાત જ નથી, પણ પેલા ગુણની વાત હતી, એમાં ગુણ ગુણીનો ભેદ કર્યો હતો એવો ભેદ પણ નથી. અને દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળ રહેવા વાળો ભગવાન આત્મા એક રૂપ છે. બીજી પણ અહીંયા વાત લીધી છે, આપણે થોડી વાત વધારે લઈએ આમાંથી. પણ અહીંયા ગુરુદેવે સરાગીની પણ વાત કરી છે, એ પણ થોડો વિસ્તાર વધારે કર્યો છે. આપણે લઈએ કે સરાગીને વિકલ્પ રહે છે, રહ્યા કરે છે. સરાગી એટલે જેને રાગ થઈ શકે છે ને એ બધા સરાગી. કોને રાગ થાય? નિત્યા દ્રષ્ટિ હોય એને રાગ થાય, સમ્યક દ્રષ્ટિને એવા રાગ થતા નથી. હોય છે, સાવ ગયો નથી પણ તોય એવા અનંત અનુબંધ થાય એવા રાગ તો નથી થતા. પણ અહીંયા આપણે સરાગીની વાત કરી છે તો અહીંયા કહે છે કે સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. ભેદને જાણવું, ભેદને જાણવું એ કાંઈ રાગનું કારણ નથી. અહીંયા વાત બીજી કરી છે કે ભેદને જાણવાથી રાગ થાય છે એમ નથી, પણ પેલો સરાગી છે એટલે એને વિકલ્પ થાય છે. ભેદને જાણવાથી જો રાગ થતો હોય તો કેવળ ભગવાનને પણ થવો જોઈએ. ભેદને જાણવું એ કંઈ રાગ થવાનું કારણ નથી, પણ સ્વભાવથી એ રાગી છે, એ વિતરાગી નથી થયો એટલે એને વિકલ્પ રહ્યા કરે છે. અને વિકલ્પ થવા માટે થઈને એને કંઈ પણ મળી જાય છે તો આ ભેદ છે એમાં એને વિકલ્પ થઈ જાય છે. વિકલ્પ થવાનું કારણ શું એનું? તો ભેદ છે એમાં વિકલ્પ થાય. એક ભેદ ન હોતો બીજે પણ વિકલ્પ કરવાનો હતો, એટલે અહીંયા ક્યાંય કોઈ વિકલ્પનો એને ચાન્સ જ નથી આપવો. એટલે અખંડ એક આત્માની વાત કરવામાં આવી કે ભાઈ તું આ જ લે, બીજી વાત તું છોડી દે, અત્યારે બધા વિકલ્પને છોડ, ભેદ ભેદ બધી વાત ભૂલી જા, દ્રવ્ય ગુણ પર્યાય બધું ભૂલી જા, તું અખંડ એક આત્મા જ છે. એ બધું તને જે કહેવામાં આવ્યું એ તો બધી સૂક્ષ્મતાથી એના ખંડ ખંડ કરીને આખું કને સમજાવવા માટે કહ્યું, પણ વસ્તુનું સ્વરૂપ કંઈ એમ નથી. વસ્તુ તો એક જ છે, આખી વસ્તુ એક જ છે. તું વસ્તુને વસ્તુ તરીકે જો ને, એના અવયવોને ક્યાં લેવા બેઠો, જોવા બેઠો છે, એમાં શું છે, એમાં ભેદ પાડવામાં આવે છે. તે અવયવો ભાઈ એ બધા આર્બિટરી છે, એ ખરેખર સાચા નથી. એ તો એ જે કહેવામાં આવ્યું છે એ બધું કંઈ એ જ રીતે એમ ખંડ ખંડ થતું નથી, એ તો બધું એક રૂપે જ છે. એટલે એમ તું જો ને, એવું જયારે કહેવું છે ત્યારે એમ કહી દે છે કે એમાં ભેદ છે જ નહીં, એવા કોઈ ભેદ છે જ નહીં. એટલે અહીંયા જોરપૂર્વક કહી દીધું કે એ જ્ઞાની પુરુષ છે જે એને એમાં દર્શન નથી, જ્ઞાન નથી, ચારિત્ર નથી. અરે ભાઈ એમ હોય કે જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર ન હોય એમ ક્યાંથી બને? હોય છે જ, બધું જ છે, પણ અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે કહે છે. અને એ રાગ જે થાય છે એ કોને રાગ થાય છે, વિકલ્પ કોને થાય છે? તો સરાગી છે એને થાય છે, એ કે ભેદ દ્વારાને કારણે થઈને રાગ થાય છે એવું નથી. એટલે અહીંયા જે છે એ સરાગી છે, મિથ્યા દ્રષ્ટિ છે, અને એવા મિથ્યા દ્રષ્ટિને વિકલ્પ ન થાય, રાગનું કારણ ન બને, એટલા માટે થઈને એને ભેદને ગૌણ કરીને અભેદ તરફ દ્રષ્ટિ કરાવવા માટે ભગવાન આત્માને એક રૂપ અભેદ કહેવામાં આવ્યો છે. અહીંયા એ વાતની અહીંયા સરસ સ્પષ્ટતા ગુરુદેવે પણ કરી છે. અહીંયા એ વાત આપણે વાંચીએ કે સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, ભેદને જાણવું એ કંઈ રાગનું કારણ નથી. કેવડી ભગવાન ભેદ અભેદ સર્વને જાણે છે. અરિયંત પરમાત્મા દ્રવ્ય ગુણ પર્યાય ભેદ અભેદ લોક અલોક સર્વને જાણે છે, પણ છતાંય એમને કંઈ થતું નથી, રાગ થતા નથી કે વિકલ્પ થતા નથી. માટે ભેદને જાણવો એ રાગનું કારણ નથી, પણ સરાગીને ભેદ જાણતા વિકલ્પ ઉત્પન્ન થાય છે. એની દશા સરાગી છે એટલે એને વિકલ્પ ઉત્પન્ન થાય છે. રાગી જીવને ભેદ જાણતા રાગ ઉત્પન્ન થાય છે. તેથી અનંત ગુણોનો અભેદ પિંડ ભગવાન આત્મા અને અનંત ગુણ એમ ભેદ પાડી દ્રષ્ટિ કરતા રાગ થાય છે. એક અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા કેવો અને એ બીજી બાજુ બીજા અનંત ગુણ એમ બે ભેદ પાડવામાં આવ્યા એટલે પછી રાગ થાય છે. તેથી રાગ થાય એટલે શુભ્રભાવ થાય એટલે પુણ્યબંધ થાય, પણ સમ્યક દર્શનની અબંધ પર્યાય ન થાય. એને પુણ્યનો બંધ થાય પણ અબંધ ન થાય કે સમ્યક દર્શનની પર્યાય નથી થતી. એટલે સરાગીને ભેદનું લક્ષ કરતા વિકલ્પ થાય પણ નિર્વિકલ્પ દશા ન થાય. ભલે એ ભાવ શુભ ભાવ આવે, બધું આવે, હું જ્ઞાનરૂપ છું, હું ત્રિકાળ જ્ઞાનરૂપ છું, હું દર્શનરૂપ છું, મારામાં શાંતિ છે, આવા બધા વિકલ્પ જો એ કરવા બેસે તો એ શુભ ભાવ થશે, પણ એથી કરીને આત્મામાં નહીં જવાય. એટલે વિકલ્પ રહિત દશા જોઈએ, અને એવી વિકલ્પ રહિત દશા જે છે એ ધ્યાનમાં એને પ્રાપ્ત કરવાની છે. નિર્વિકલ્પ દશામાં એને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. એટલે ધ્યાનનો પુરુષાર્થ હોય ત્યારે વિકલ્પોથી ખસીને પોતે પોતાના સ્વરૂપમાં જવાનું છે, વિકલ્પોની સાથે અંદરમાં જવાતું નથી. એટલે નિર્વિકલ્પ દશા જ્યાં સુધી એને ભેદ છે ત્યાં સુધી રાગ થશે, એટલે એ ભેદને જાણતા એને નિર્વિકલ્પ પણ થતું નથી. કેવળી ભગવાન તો ભેદ અભેદરૂપ સમગ્ર લોકાલોકને જાણે, પણ તેમને રાગ થતો નથી, કેમ કે એ વિતરાગ છે. અને રાગી પ્રાણીને ભેદની દ્રષ્ટિ થાય તો એને રાગ થયા વિના રહેતો નથી. તો આ વાત અહીંયા કરવામાં આવી છે. હવે આગળ પણ આપણે લઈએ, આપણે પાના નંબર 126 ઉપર, એટલે કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 126, એટલે નેક્સ્ટ પેજ ઉપર જ અહીંયા ઉપરથી બીજો પેરેગ્રાફ છે. એમાં અહીંયા કહે છે કે જેમ ગુણીમાં ગુણ છે અને ગુણ ભેદને ગૌણ કયો, તેમ કોઈ એમ કહે કે ગુણીમાં પર્યાય છે, અર્થાંત દ્રવ્યમાં પર્યાય છે, અને તેને ગૌણ કરી
તો તે બરાબર નથી. શું વાત કરી છે, દલીલ કેવી સરસ મૂકી છે અહીંયા, સમજવા જેવી વાત છે આમાં, કે જેમ ગુણીમાં ગુણ છે અને ગુણ ભેદને ગૌણ કહ્યો તેમ કોઈ એમ કહે કે ગુણીમાં પર્યાય છે, અર્થાંત દ્રવ્યમાં પર્યાય છે, અને તેને ગૌણ કરી તો તે બરાબર નથી. પર્યાયમાં પર્યાયને ગૌણ કરી છે. પર્યાય તો દ્રવ્યથી ભિન્ન છે, પર્યાય દ્રવ્યમાં નથી. પેલા ગુણ જે છે એ તો દ્રવ્યમાં છે અને એને ગૌણ કર્યા છે, જ્યારે પર્યાય તો ભિન્ન છે, પર્યાય દ્રવ્યમાં નથી. જો સ્પષ્ટ અહીંયા ગુરુદેવે કહ્યું, પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે. પર્યાય એક સમયની છે, બદલાતી વસ્તુ છે, એ દ્રવ્યને જાણે છે, એ દ્રવ્યને વિષય કરે છે. દ્રવ્યમાં પર્યાય નથી, વસ્તુમાં ગુણ છે, પણ તેનું લક્ષ છોડાવવા માટે ગુણ ભેદને ગૌણ કરીને કહેવામાં આવ્યું. અભેદ રૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે એ રીતે, તેવી રીતે એ વસ્તુમાં પર્યાય પણ છે એમ કોઈ કહે અને પછી એને ગૌણ કરવાની વાત, તો કે એમ નહીં. પર્યાય વસ્તુ જુદી છે, પર્યાય પર્યાયમાં છે એમ જ દ્રષ્ટિ કરવી જોઈએ. શું કહે છે કે તેમ વસ્તુમાં પર્યાય પણ છે એમ નહીં લેવું. કોઈ એમ કહેતું હોય કે જેમ ગુણીમાં ગુણ છે અને એને ગૌણ કરવામાં આવ્યો અને એમ કરીને અભેદરૂપ અનુભવ કરાવવામાં આવે છે, તો એ જ રીતે આપણે એમ કહીએ કે તેમ વસ્તુની અંદર પર્યાય પણ છે એમ કોઈ કહે તો એ બરાબર નથી. એ રીતે પર્યાય નહીં. તો પર્યાય કઈ રીતે? તો કે પર્યાય તો પર્યાયમાં છે, પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે, પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ આ ચોખવટ બરાબર સમજવી જોઈએ. ગુરુદેવ આ ચોખવટ કરી છે એ પર્યાય અંગેની કરી છે. અને જો આપણે પણ પ્રવચન સારમાં એ વાત સમજીએ છીએ કે પર્યાય જે છે એના ષટકારકો એના પોતાના, ષટકારકો એટલે છ કારણ જે આપણે કહીએ, તે છ એ છ કારણ પર્યાયના તેના પોતાના. પર્યાય પોતે કરતા છે, પર્યાય પોતે જ કર્મ છે, પર્યાય પોતે જ સાધન છે એટલે કરણ છે, પર્યાય પોતે જ સંપ્રદાન છે એટલે પર્યાય પોતે પોતાને જ પ્રાપ્ત થાય છે. સંપ્રદાન એટલે જે દાન આપે છે તે પ્રાપ્ત કરનાર છે તે. પર્યાય પોતે અપાદાન છે કે જેના આધારે પર્યાય ઉત્પન્ન થાય એ અપાદાન. અને પર્યાય પોતે જ આધાર છે એટલે પર્યાયનો આધાર પણ પર્યાય જ છે. પર્યાય સ્વતંત્રપણે પોતાના કારણે જ ઉત્પન્ન થાય છે એટલે પર્યાયના છ કારકો એના પોતાના છે. પર્યાય દ્રવ્યથી ભિન્ન છે એટલે અહીંયા જેમ ગુણમાં ગુણીની વાત લીધી અને ગુણીમાં ગુણ છે અને એને એ ભેદને ગૌણ કર્યો, એ રીતે અહીંયા દ્રવ્યમાં કોઈ પર્યાય છે અને એને ગૌણ કરીએ એમ જો કહેતું હોય તો એ વાત બરાબર નથી, એવી ચોખવટ અહીંયા ગુરુદેવે કરી છે. બહુ સરસ આ વાત કરવામાં આવી છે. ફરીથી સમજવા જેવી વાત છે, પર્યાયને પર્યાય તરીકે જોવી, પર્યાયને પર્યાય તરીકે સમજવી. એ એક સમયની પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય હોય, સમ્યક દર્શનની પર્યાય હોય તો પણ તે પર્યાય છે, એ દ્રવ્યથી ભિન્ન છે. અને એ પર્યાય એ એક સમયની છે, બીજા સમયે એ બીજી જ છે, બીજા સમયે બીજી જ છે. એટલે એવો અનંત પર્યાયનો પ્રવાહ ચાલી રહ્યો છે, એવો અનંત પર્યાયનો પ્રવાહ ચાલી રહ્યો છે એ દ્રવ્યની જ છે. અને દરેક દ્રવ્યને એક સમયે કોઈ એક પર્યાય તો હોય જ છે. આ બધું હોવા છતાં પણ એ પર્યાય છે તે દ્રવ્યથી જુદી છે એ વાતનો બરાબર સ્વીકાર કરવો, અને પર્યાય પોતાને કારણે, પર્યાય એના ષટકારોથી કારકોથી પોતે પોતાના કારણે જ એ ઉત્પન્ન થાય છે એમ પણ નથી કે પહેલાની પર્યાય હતી અને એનો નાશ થયો એટલે નવી પર્યાય ઉત્પન્ન થઈ એમ પણ નથી. પૂર્વની પર્યાય નો નાશ થયો માટે આ નવી પર્યાય ઉત્પન્ન થઈ એમ પણ નથી. દરેક પર્યાયના સત્કારક એના પોતાના છે. તો આપણે આ પર્યાય સંબંધીની આ ચોખવટ પણ લીધી. હવે અહીંયા 127 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 127 અને એટલે એના પછીનું નેક્સ્ટ પેજ, એક પુસ્તકમાં પાનો 116 પ્રવચન રત્નાકર, એમાં એમાં સૌથી ઉપરથી જે વાત કરી છે એ લઈએ કે અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. જો આ ગુરુદેવે અમુક વસ્તુ વચ્ચે મૂકી છે ને, જે બધી સમજવાની છે, એટલા માટે આપણે આ લઈએ છીએ. એમાંથી શું કહે છે, અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. નિર્મળ પર્યાય પર્યાય ઉપર લક્ષ કરતી જ નથી, નિર્મળ પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. એટલે એનો અર્થ શું છે કે એ પર્યાય જ્યારે નિર્મળ થાય છે ત્યારે એ પર્યાય દ્રવ્ય તરફ ઢળનારી છે, ધ્રુવ તરફ ઢળનારી છે, એ જ પર્યાય એ નિર્મળ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે. પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય, બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. જો સ્પષ્ટ વાત કરી છે કે પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી એટલે એ શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય થઈ, તો તે અપેક્ષાએ એ અભેદ કહેવાય, બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. અભેદમાં પર્યાય ક્યાં છે? પર્યાય તો ભિન્ન રહી અભેદની દ્રષ્ટિ કરે છે, તે નિશ્ચય દ્રષ્ટિ છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદ દ્રષ્ટિ થઈ જાય, અને પર્યાય તો પર્યાયમાં રહે છે, માટે અપેક્ષા સમજવી જોઈએ. અને દ્રષ્ટિ ફેરે અજ્ઞાનીને એ બધો ફેર લાગે, પણ આ સત્ય કહેવાય છે. તો આ પ્રમાણે આ સાતમી ગાથાનો આપણે સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. આજની આ ગાથા સંબંધી, સાતમી ગાથા સંબંધીમાં જે કંઈ વિસ્તાર વગેરે આપણે કર્યા છે, એમાં કોઈ પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ, અન્યથા આજનો સ્વાધ્યાય આપણે સુખધામ બોલી અને પૂરો કરીએ. Thank you.